તારીખ 22/4/1996 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 506 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 556
પોતાપણું વર્તે છે એ જીવને મોટો પ્રતિબંધ છે અને જ્ઞાનને આવરણરૂપ છે. જો એનું મંદપણું થાય, પોતાપણું મંદ પામે મુમુક્ષુની ભૂમિકામાં, તો જ્ઞાનમાં જ્ઞાની પુરુષ જે સિદ્ધાંત કહે છે તેનો ભાવ દેખાય, તેનો ભાવ સમજાય એમ નથી કહેતા, પણ તેનો ભાવ દેખાય. અને આત્મભાવ જે એમને વર્તે છે, જે આત્મભાવ એ પરિણમે છે, એ ભાવ પણ દેખાય. આવો એક અપૂર્વ અને અલૌકિક લાભ પ્રત્યક્ષ યોગમાં જો જીવ પોતાની યોગ્યતા પ્રાપ્ત કરે તો આવો લાભ બને, આવો લાભ મળે. કેમ કે પ્રત્યક્ષ યોગ સિવાય તો દેખવું બને નહીં, સામે હોય તો જ દેખાય. એટલે બે વાત છે, એક તો જીવનું યોગ્યતાપણું જોઈએ કે જે યોગ્યતાપણું કુટુંબ પરિગ્રહમાં પોતાપણું મંદ કરવાથી ઉત્પન્ન થાય છે, બહુ મોટો પ્રતિબંધ છે. અને આ પ્રતિબંધ ટાળવા વિશે જે મુમુક્ષુનો પ્રયત્ન હોય છે, એ વિષયની જાગૃતિપૂર્વકનો પ્રયત્ન હોય છે, તેને અવશ્ય તેવી યોગ્યપણું પ્રાપ્ત થાય છે અને તેને આત્મભાવના દર્શન થાય છે. એટલે કે આત્મભાવે પરિણમે છે, તેમનો આત્મા સ્વસ્વરૂપ ભાવે પરિણમે છે, એ પરિણમનના દર્શન થાય છે. અને એને જ ખરેખર જ્ઞાની પુરુષના દર્શન કયા છે. શરીરથી જોવે એ ખરેખર દર્શન નથી, જોકે તેમના તો શરીરના પરમાણુ પણ આત્મભાવે પરિણમે છે, પણ નજર જોઈએ એમાં તો એ એક મોટો અપૂર્વ પ્રસંગ ગણવા યોગ્ય છે. હા, જ્ઞાની તેમના નેત્રોથી ઓળખાય છે, કેમ કે નેત્રોમાં તેમનો આત્મભાવ ઝલકે છે, અભિવ્યક્ત થાય છે. અને મુખમુદ્રા ઉપર પણ એ ભાવની અભિવ્યક્તિ આવે છે. મુદ્રા છે એ શરીર, મુખમુદ્રા છે એ શરીરના અંગો છે ને, શરીરના અંગો છે. એમાં આંખ છે, હોઠ છે, અને સમગ્ર પ્રકારે જે મુદ્રાનો પ્રકાર ઉત્પન્ન થાય છે એ આત્મભાવને વ્યક્ત કરતો છે, આત્મભાવને દર્શાવે છે. એમાં આ વાત છે કે એમના આત્મભાવને દેખવાની વાત છે તો ઓળખાય, અને ઓળખાય તો પરમેશ્વર બુદ્ધિ આવ્યા વિના રહે નહીં. અને જ્ઞાનીમાં પરમેશ્વર બુદ્ધિ આવે ત્યારે તે જીવને 212 નંબરના પત્રમાં કહ્યું છે, વાંચવા જેવો છે, હા. વચ્ચેનો પેરેગ્રાફ છે મોટો, એમાં પેરેગ્રાફમાં છઠ્ઠી લીટી છે. અને જ્યારે ઓળખાણ પડે છે ત્યારે જીવને કોઈ અપૂર્વ સ્નેહ આવે છે, અપૂર્વ ભક્તિ તો આવે છે પણ અપૂર્વ સ્નેહ પણ આવે છે, એટલે પ્રેમ. તે એવો એનું વર્ણન કરે છે, તે એવો કે તે મૂર્તિના વિયોગે ઘડી એક આયુષ્ય ભોગવવું તે પણ તેને વિટંબના લાગે છે. છતાં વિયોગ પડશે, વિયોગ રહે તો તેના વિયોગે તે ઉદાસીન ભાવે, તેમાં જ એટલે તે સત્પુરુષમાં જ વૃત્તિ રાખીને જીવે છે. એટલે ખોળિયું ક્યાંક છે ને, જીવ ક્યાંક છે એમ છે. બીજા પદાર્થના સંયોગ સત્પુરુષના બદલે, કુટુંબના સભ્યો કે ગમે તે, બીજા પદાર્થના સંયોગ અને મૃત્યુ એ બંને સમાન થઈ ગયા હોય છે. આવી દશા જ્યારે આવે છે ત્યારે જીવને માર્ગ બહુ નિકટ હોય છે એમ જાણવું. અને એવી દશા આવવામાં માયાની સંગતિ, માયા એટલે કુટુંબ પરિગ્રહમાં પોતાપણું, એની સંગતિ બહુ વિટંબણામય છે, એને અવરોધરૂપ છે. પણ એ જ દશા આણવી એવો જેનો દ્રઢ નિશ્ચય છે કે મને તો એવી દશા જોઈએ, ગમે તેમ પણ મને એવી દશા જોઈએ, તેને ઘણું કરીને થોડા વખતમાં, જાજો વખત ન લાગે, તે દશા પ્રાપ્ત થાય છે. એમાં જેણે પોતાનું આત્મકલ્યાણ જોયું છે એનો દ્રઢ નિશ્ચય કરે છે કે આ દશા મારે મને પ્રાપ્ત હો, ગમે તે ભોગે પણ એ દશા મને પ્રાપ્ત હો. આ સેકન્ડે વર્તમાન સેકન્ડમાં કરી શકે છે. જ્યાં વૈરાગ્યને ઉપશમ બળવાન છે ત્યાં વિવેક બળવાનપણે હોય છે, કારણ કે જ્ઞાનમાં નિર્મળતા આવે છે. વૈરાગ્યથી દર્શન મોહની મંદતા થાય છે, ઉપશમથી કષાય રસની મંદતા થાય છે, અને ત્યાં વિવેક એટલે જ્ઞાનનો આત્મકલ્યાણનો વિષય બળવાનપણે હોય છે. વૈરાગ્ય ઉપશમ બળવાન ન હોય ત્યાં વિવેક બળવાન હોય નહીં, ત્યાં વિવેક બળવાન નથી હોતા, અથવા યથા વિવેક હોય નહીં, યથાર્થપણે વિવેક હોય નહીં. સહજ આત્મ સ્વરૂપ છે એવું કેવળ જ્ઞાન, તે પણ પ્રથમ મોહનીય કર્મના ક્ષયાંતરે પ્રગટે છે, એને પણ મોહ સાથે સંબંધ છે, નાનાવરણ સાથે સંબંધ ન લીધો. પહેલા દર્શન મોહ ખલાસ થાય છે, પછી કેવળ જ્ઞાનાવરણ નો અભાવ થાય છે. બારમા ગુણ સ્થાને પહેલા મોહ ખલાસ થાય છે, દર્શન મોહ તો થઈ ગયો, પછી ચારિત્ર મોહ બારમા ગુણ સ્થાને ગયો. એ મોહની કર્મના બંને ભેદ છે, બંને પ્રકાર પહેલા ક્ષય થાય પછી કેવળ જ્ઞાનાવરણ થશે. પહેલા મોહ ટળે છે એમ કે મોહથી અંધત્વ આવે છે, અને તે વાતથી ઉપર જણાવ્યો તે સિદ્ધાંત સ્પષ્ટ સમજી શકાશે. એટલે કે જ્ઞાનની નિર્મળતાનો જે સિદ્ધાંત છે એ ઉપર જણાવ્યો કે મોહથી જે પોતાપણું જીવ કરે છે એ જ્ઞાનને આડો પટળ આગળ પડદો લઈ આવે છે. નાનાવરણી અને મોહની બે વચ્ચેનું અંતર સમજવા જેવું છે. નાનાવરણીના સૂક્ષ્મથી બુદ્ધિને જ્ઞાન ગમે એટલું ઉઘાડરૂપ થાય, પણ પરમાર્થે એની કોઈ કિંમત નથી, એ બુદ્ધિની એ ઉઘાડની પરમાર્થે કોઈ કિંમત નથી. વળી જ્ઞાની પુરુષોને વિશેષ શિખામણ વૈરાગ્ય ઉપશમ પ્રતિબોધથી જોવામાં આવે છે. શું વૈરાગ્ય અને ઉપશમ જીવને પ્રગટ થાય એવી શિખામણ, એવો ઉપદેશ જ્ઞાની પુરુષોનો વિશેષ પ્રકારે હોય છે એવું જોવામાં આવે છે. જીનના આગમ ઉપર દ્રષ્ટિ મૂકવાથી એ વાત વિશેષ સ્પષ્ટ જણાઈ શકશે. જીનાગમ ઉપર જો દ્રષ્ટિ મૂકવામાં આવે તો વાત ચોખ્ખી જણાશે તમને. સિદ્ધાંત બોધ એટલે જીવાજીવ પદાર્થનું વિશેષપણે કથન, તે આગમમાં જેટલું કર્યું છે એટલે જીનના આગમમાં જેટલું કર્યું છે તે કરતા વિશેષપણે બે વખત લખે છે. વૈરાગ્યને ઉપશમને કથન કર્યા છે. આ આગમો વાંચ્યા પછી કૃપાળુ દેવનું કન્ક્લુઝન છે. આગમો વાંચ્યા પછી કે સિદ્ધાંત બોધ એટલે જીવાજીવ પદાર્થનું વિશેષપણે કથન, તે આગમમાં જેટલું કર્યું છે તેના કરતા વિશેષપણે વૈરાગ્ય અને ઉપશમને કથન કર્યા છે. કેમ કે તેની સિદ્ધિ થયા પછી વિચારની નિર્મળતા સહેજે થશે. અહીંયા નિર્મળતા શબ્દ વાપર્યો છે. વિચારની નિર્મળતા કહો કે મતિની નિર્મળતા કહો કે જ્ઞાનની નિર્મળતા કહો, એ સહેજે થશે. અને વિચારની નિર્મળતા સિદ્ધાંતરૂપ કથનને સહેજે કે ઓછા પરિશ્રમે અંગીકાર કરી શકે છે. શું સમજી શકે છે? એમનો લીધું અહીંયા શું અંગીકાર કરી શકે છે એમ લીધું છે. અને વિચારની નિર્મળતા સિદ્ધાંતરૂપ કથનને સહેજે અંગીકાર કરી શકે અથવા ઓછા પરિશ્રમે અંગીકાર કરી શકે છે. એટલે શું કહ્યું કે એ જ્ઞાન શુષ્ક નથી હોતું, એ જ્ઞાન નિષ્ક્રિય નથી હોતું, એ જ્ઞાન સક્રિય હોય છે. એટલે જેવું જ્ઞાનમાં સિદ્ધાંત સમજાય કે એની અસર આવે સીધી આત્મા ઉપર. પેલું સમજાય ખરું ને અસર ન આવે. હા ઘરે ઘરે રોજ બને છે. કેમ કે નિર્મળતા નથી, જ્ઞાનની નિર્મળતા નથી. કેમ નથી કે વૈરાગ્ય ઉપશમ નથી. વૈરાગ્ય ઉપશમ કેમ નથી કે ઉપદેશ બોધ માં જે સંસાર ભય છે એ સંસાર ભય જીવને લાગ્યો નથી. જગત આખું સમ્ય જ્ઞાનનું નિમિત્ત છે. કુદરતે વ્યવસ્થા એવી કરી છે કે જગત આખું સમ્ય જ્ઞાનનું જ નિમિત્ત છે. કેમ કે તેની સિદ્ધિ થયા પછી વિચારની નિર્મળતા સહેજે થશે. અને વિચારની નિર્મળતા સિદ્ધાંતરૂપ કથનને સહેજે ઓછા પરિશ્રમે અંગીકાર કરી શકે છે. એટલે સિદ્ધાંતનું અમલીકરણ અંગીકાર કરવામાં શું થાય? અમલીકરણ એક્ઝિક્યુટ થાય. જે સિદ્ધાંત સમજે છે એનું ઓછા પરિશ્રમે એટલે સહેજે પુરુષાર્થ ઉપડે ઉલ્લાસિત વીર્યથી એ પોતે અમલીકરણમાં આવી જાય છે. એટલે તેની પણ સહેજે સિદ્ધિ થશે. સિદ્ધિ એટલે પ્રાપ્તિ થશે. અને તેમજ થતું હોવાથી ઠામ ઠામ એ જ અધિકારનું વ્યાખ્યાન કર્યું છે જીનાગમને વિશે. પણ ઠામ ઠામ એ અધિકારનું વ્યાખ્યાન કર્યું છે. જો જીવને આરંભ પરિગ્રહનું પ્રવર્તન વિશેષ રહેતું હોય તો વૈરાગ્યને ઉપશમ હોય તો તે પણ ચાલ્યા જવા સંભવે છે. શું કે છે આ જૈન સંપ્રદાયમાં ત્યાગ કેમ વધી ગયો, એનો ઉપદેશ પણ ઘણો છે, પણ યથાર્થ પ્રકારે ન કરે તો એ કાર્યકારી ન થાય. એ યથાક્રમે કરવો જોઈએ. એટલે શું કહે છે કે જીવને, જો જીવને આરંભ અને પરિગ્રહનું પ્રવર્તન વિશેષ રહેતું હોય તો, વૈરાગ્યને ઉપશમ હોય તો તે પણ ચાલ્યા જવા સંભવે છે. એટલે આરંભ પરિગ્રહની વિશેષ બાહ્ય પ્રવૃત્તિ પણ વૈરાગ્ય ઉપશમને પ્રતિકૂળ છે. કાળ કહેશે અનુકૂળ નથી, પણ કેટલી પ્રતિકૂળ છે, કેમ કે આરંભ પરિગ્રહ તે અવૈરાગ્ય અને અનુપશમના મૂળ છે અને વૈરાગ્ય અને ઉપશમના કાળ છે. મારી નાખે વૈરાગ્ય અને ઉપશમને મારી નાખે. આપણે ત્યાં તો એ વાત ઘણી વાર ચાલે છે કે આપણા કોઈ મુમુક્ષ બહુ ધંધા ધાપામાં લાગ્યા રહેતા હોય, એને એમ કહેવું પડે કે આમાં તમને ફુરસદ ક્યાં છે, આમાં તમને કાંઈ રૂપિયા અડે કઈ આત્મકલ્યાણનો વિચાર આવી શકે એવી જગ્યા દેખાતી નથી. કાંઈક સમય કાઢો, એ રસ ઘટાડો અને આ રસ લ્યો, અને રસ લ્યો તો તમે સમય કાઢી શકશો, નહીતર એમ કે મારે વખત ક્યાં છે, મારે તો મરવાનો ટાઈમ નથી એમ કે. એટલા બધા કામ છે કે મરવાનો વખત નથી. પણ જીવને જ્યાં રસ છે ત્યાં વખત પસાર કરે છે, જ્યાં રસ છે ત્યાં વખત પસાર થાય થાય ને થાય. એટલે જેને આત્મકલ્યાણ કરવું હોય એને આરંભ અને પરિગ્રહનું પ્રવૃત્તિ સંકોચવી, ઘટાડવી, બને તો નિવૃત્તિ લેવી, પણ ન નિવૃત્તિ લઈ શકાય એવું હોય તો એને સંકોચવીને ઘટાડવી. અત્યારે તો શહેરમાં રહીએ છે, એ લોકોની પાસે જે જગ્યા છે મોટા મોટા શહેરમાં, જે હિન્દુસ્તાનના ચાર પાંચ મોટા શહેર છે, એ શહેરમાં રહેનારને જેની પાસે જગ્યા છે એ જગ્યા કાઢી નાખે એટલે એને રડવાની જરૂર નથી. દીકરો ન રડી નાખે તો વાંધો નથી, કેમ કે એ જગ્યાના જેટલા પૈસા આવે કે એને આજીવિકા માટે તો કાંઈ પ્રવૃત્તિ કરવાની જરૂર ન રહી, આરંભ પરિગ્રહમાં જવાની જરૂર ન રહી, આત્મકલ્યાણમાં સમય વ્યતીત કરે અને સહેજે સહેજે એનું ઉપજીવન ચાલે. જોકે ઉપજીવનના આધારે આત્મકલ્યાણ નથી, પણ એ વાત તો નવરાશ લઈને સત્સંગમાં આવે ત્યારે સમજાય ને, નહીતર ક્યાંથી સમજાય. પોતાપણું કરે એ જ આરંભ પરિગ્રહ છે, જેમાં પોતાપણું કરે તે આરંભ પરિગ્રહ. મમતા ને મમતા કરે ના, પોતાના થતા અટકાવવા, પોતાપણું થતું એમાં અટકાવવું, જે કઈ સંયોગો છે પ્રારબ્ધના યોગે એમાં પોતાપણું થતું અટકાવવું, એ જ મુમુક્ષુની ભૂમિકાનું મુખ્ય કાર્ય છે. હા, એ તો ચાલુ થઈ જ ગયું, જો મમત્વ થયું એટલે એનો આરંભ પરિગ્રહ ચાલુ જ થઈ ગયો ભાવમાં. તો શ્રી ઠાણાંગ સૂત્રમાં જો, એમને બધા સૂત્રો વાંચ્યા છે, ઉત્તરાધીનમાં આમ લખે છે, ઠાણાંગમાં આમ લખે છે, સુયોગડાંગમાં આમ લખે છે, કેટલીક વખત તો એ શ્લોક ટાંકે છે, જો ને 491માં શ્લોક ટાંકેલા છે, શાસ્ત્ર લીધું છે, દ્વાદશ અંગીનું સળંગ સૂત્ર છે, અને સુયોગડાંગની ગાથા ટાંકી છે. શંભુવા જંતવો માણુસંતો દુઃખમ ભયમ બાલિસેણમ અલંબો, સર્વદુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો, એ જીવો તમે બુજો, સમ્યક પ્રકારે બુજો. સુયોગ જ્ઞાનનું અધ્યયન 7મું અને 11મું સૂત્ર છે. પેલો અર્થ પેલા કર્યો છે, સૂત્ર પછી થાંક્યું છે. મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે અને ચારેય ગતિને વિશે ભય છે એમ જાણો. અજ્ઞાનથી સદવિવેક પામવો દુર્લભ છે એમ સમજો. આખો લોક એકાંતે દુઃખે કરીને બળે છે, એગંત દુઃખે જરીએ વલોએ. અને સર્વજીવ પોતપોતાના કર્મે કરી વિપર્યાસપણો અનુભવે છે તેનો વિચાર કરો. એ સુયોગદાનની ગાથા ટાંકી છે. એ બધું વાંચ્યું છે ને, કેટલું કંઠસ્થ થઈ ગયું છે. હા, એ પોતાપણું છે, એ દર્શનમોને સૂચિત કરે છે. એને અટકાવો, પોતાપણું અટકાવો. શ્રી ઠાણાંગ સૂત્રમાં આરંભ અને પરિગ્રહનું બળ જણાવી પછી તેનું નિવર્તવું યોગ્ય છે એવો ઉપદેશ થવા આ ભાવે દ્વિભંગી કહી છે. બે ભંગ, બે ભંગ એટલે શું? એક વચનના બે પડખા અસ્થિ નાસ્તિના. કે જીવને મતિ જ્ઞાનાવરણીય ક્યાં સુધી હોય? કે જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. કે જીવને શ્રુત જ્ઞાનાવરણીય ક્યાં સુધી હોય? કે જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. જીવને અવધિ જ્ઞાનાવરણીય ક્યાં સુધી હોય? કે જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. અને જીવને મનપર્યોગ જ્ઞાનાવરણીય ક્યાં સુધી હોય? કે જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. અને જીવને કેવળ જ્ઞાનાવરણીય ક્યાં સુધી હોય? કે જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. જ્યાં સુધી જીવ આરંભ પરિગ્રહમાં વળી ગયો રહે ત્યાં સુધી એને જ્ઞાનના આવરણ દૂર થાય નહીં, એમ કહેવું છે. એમ કહીને દર્શનાદિના ભેદ જણાવી 17 વાર તેને તે વાત જણાવી છે કે તે આવરણો ત્યાં સુધી હોય કે જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય. આવું આરંભ પરિગ્રહનું બળ જણાવી ફરી અર્થ આપત્તિ રૂપે પાછું તેનું ત્યાં જ કથન કર્યું છે. એને અર્થને વધારે નિરૂપણ કરવા માટે પાછું બીજા પ્રકારે વર્ણન કર્યું. કયું? હા, ઈચ્છા પરિક્રમા જાય છે. ઈચ્છા પરિગ્રહ છે. હા, ઈચ્છા પરિક્રમા જાય છે. જે જે ઈચ્છા થાય તે પરિક્રમા જાય છે. બરાબર. આરંભની અંદર પછી એના ઇનિશિયેટિવ, ઈચ્છાનું ઇનિશિયેટિવ. ઈચ્છા થયા પછી જે ઇનિશિયેટિવ લે છે એ બધો આરંભમાં જાય છે. તમને ઈચ્છા થઈ મનમાં, પછી એ કાર્ય કરવા માટે તમે કાંઈ પણ પ્રવૃત્તિ કરો ત્યારે એને આરંભ કહે છે. વિશેષ પ્રવૃત્તિ કરો ત્યારે એને સમારંભ કહે છે. એવી રીતે તેનું તે કથન પાછું બીજી રીતે કર્યું, અર્થાંતર કરીને, કે જીવને મતિ જ્ઞાન ક્યારે ઉપજે? યથાર્થપણે કે આરંભ પરિગ્રહથી નિવર્તે. જીવને શ્રુતિ જ્ઞાન એમાં યથાર્થપણે લઈ લેવું, મતિ શ્રુતિ યથાર્થ. કારણ કે આમ તો મતિ શ્રુતો બધા જીવોને હોય જ છે, પણ યથાર્થ શ્રુત જ્ઞાન ક્યારે ઉપજે? કે આરંભ પરિગ્રહથી નિવર્તે. એવી જ રીતે અવધિ જ્ઞાનમાં શું અવધિ જ્ઞાન ક્યારે પ્રગટે? નિત્ર તો નારકેને હોય છે અવધિ જ્ઞાન, કે આરંભ પરિગ્રહથી નિવર્તે. અને જીવને મનપર્યોગ જ્ઞાન ક્યારે ઉપજે? કે આરંભ પરિગ્રહથી નિવર્તે. તો મુનિ દશામાં હોય છે, મુનિ દશામાં આરંભ પરિગ્રહ હોય. અને જીવને કેવળ જ્ઞાન ક્યારે ઉપજે? કે આરંભ પરિગ્રહથી નિવર્તે. એવું છે. ઠાણાંગ વાંચ્યું નથી, નહીતર તો આપણને ખ્યાલ આવે કે ત્યાં શું વાત ચાલી છે. આપણે કઈ ઠાણાંગ વાંચ્યું નથી. હા, એમને તો બધું વાંચ્યું છે ને, એટલે કહ્યું કે જે વ્રત નહીં, પછી કાણ નહીં, નહીં ત્યાગ વસ્તુ કોઈનો, મહાપદ તીર્થંકર થશે, શ્રેણીક ઠાણાંગ જોઈ લ્યો. એ ઠાણાંગમાંથી કાઢ્યું એમણે, કે ઠાણાંગ સૂત્રમાં શ્રેણીક રાજાનું વૃતાંત છે, શ્રેણીક ઠાણાંગ જોઈ લ્યો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો બ્રાહ્મણો. એમણે તો કેટલું વાંચ્યું ને, કેટલી વાત કરી છે. હા, તો એમાં શું છે કે ઈચ્છાની અંદર એકત્વ હોય તો એને પરિગ્રહ છે, પણ ઇનિશિયેટિવ ન લે તો આરંભ નથી કરતો. પરિગ્રહધારી છે પણ આરંભ નથી, આરંભથી દૂર રહ્યો છે. હજી એમ સત્તર પ્રકાર, એટલે પછી તીવ્ર ઈચ્છા, ઈચ્છાની તીવ્રતાની ડિગ્રી વધે ત્યારે ઇનિશિયેટિવમાં આવી જાય. એમ સત્તર પ્રકાર ફરીથી કહી, ફરીને પાછા સત્તર પ્રકાર કયા છે ઠાણાંગમાં એમ કહે છે. આરંભ પરિગ્રહની નિવૃત્તિનું ફળ જ્યાં છેવટે કેવળ જ્ઞાન છે ત્યાં સુધી લીધું છે. એટલે આરંભ પરિગ્રહમાં જીવ નુકસાન કેવળ જ્ઞાન સુધીનું કરે છે એમ કે છે. મોક્ષ, મોક્ષ ને ખોવાનું નુકસાન કરે છે, મોટું નુકસાન કરે છે. અને પ્રવૃત્તિનું ફળ કેવળ જ્ઞાન સુધીના આવરણના હેતુપણે કહી, તેનું અત્યંત બળવાનપણું કહી, જીવને તેથી નિવૃત્ત થવાનો જ ઉપદેશ કર્યો છે. એટલે મુમુક્ષુ જીવે તો આત્મકલ્યાણ ખરેખર કરવું હોય એને આરંભ પરિગ્રહથી નિવર્તવું જોઈએ, નહીતર એ વૈરાગ્ય ઉપશમના કાળ છે. વૈરાગ્ય ઉપશમના કાળ હોવાને લીધે મતિશ્રુત નિર્મળતા આવવા નહીં દે. મતિશ્રુત નિર્મળ નહીં થાય તો એને સિદ્ધાંત બોધ ક્યાંથી પરિણમશે, અને આત્મસ્વભાવ એને ક્યાંથી જણાશે કે ઓળખાશે, કે એને જ્ઞાની પુરુષ પણ ક્યાંથી ઓળખાશે કે બની શકશે. હા, એ જે પોતાપણું છે, પોતાના સ્વરૂપ સિવાય અન્ય પદાર્થને વિશે જે પોતાપણું છે એ ભયંકર અપરાધ છે. એ પરિભ્રમણનું મૂળિયું છે એમ લઈ લીધું. એટલે આખો દિવસ જ્યાં પોતાપણાના ભાવ થતા હોય ત્યાં એને પરિભ્રમણ દેખાવું જોઈએ. ટૂંકો હિસાબ છે કે આ જે પોતાપણું મને થયા કરે છે એ પરિભ્રમણનો મોટો અજગર છે. અહીંયા હમણાં ઓલું સાપલ્યું આટા મારે છે ને, આટલું કેવું હે ભાઈ પમાડે છે કે નહીં. એથી અનંત ગુણો ભાઈ અજગર નો લાગવો જોઈએ. એ તો બિચારું નાનું છે એટલે બીતું બીતું ફરે. આ તો મોટો બોરિંગ છે, અજગર તો મોટો બોરિંગ છે. દેખાવો જોઈએ. અનંત નિગોદ ના ભાવ પડ્યા છે, અનંત નિગોદ ના ભાવ પડ્યા. એ જે જીવ પોતાપણું કરે છે એમાં અનંત નિગોદના, અનંત નરકના, અનંત યાતનાઓ એમાં ભરેલી છે. છતાં જીવ એમાં મીઠાશ લીએ ત્યારે એકલું ઝેર થાય છે. એમાં જે મીઠાશ લીએ છે, આ મારા, આ મારા, આ મારા ઘરના કુટુંબના, એકલું ઝેર પીવાની વાત. બળવાનપણું કહીને તેથી નિવૃત્ત થવાનો જ ઉપદેશ કર્યો છે. ફરી ફરીને જ્ઞાની પુરુષોના વચન એ જ ઉપદેશનો, એ ઉપદેશનો જ નિશ્ચય કરવાની જીવને પ્રેરણા કરવા ઈચ્છે છે. જ્ઞાની પુરુષનો ઉપદેશ આ જે દર્શન મોથી પોતાપણું થઈ રહ્યું છે એને નિવર્તવા માટે વારંવાર ઉપદેશ કરે છે. આમાં નિયમસારમાં આવ્યું ધૂતારાની ટોળી. ગુરુદેવ તો કેટલું ખોલી ખોલીને કહેતા, ભાઈ તને ઘરમાં મામણા શબ્દોથી બોલાવશે. શું હિન્દીમાં અમને મામણા શબ્દ નહીં સમજાય તમને? હા, તને મીઠા લાગે એવા શબ્દો. હા, મોટા હોય તો બાપુજી બાપુજી કરે, દાદાજી કરે, ભાઈ ભાઈ કરે. હા, બહુ બહુમાનથી તને બોલાવશે, મામણા શબ્દોથી તને બોલાવશે. પણ તારે તું જો મીઠાશ લઈશ તો એના જેવું ઢેર ખાવા જેવું બીજી કોઈ કામ નથી. એટલે તને પ્રેમથી ને સ્નેહથી બોલાવે ઘરના સભ્યો કોઈ પણ એક કે વધારે, તો તું એની અંદર ફસાઈશ નહીં એમ કેમ છે. પણ હવે આપણને ન બોલાવે તો અપેક્ષા તો રહે જ ને. એનો અર્થ કે ઝેર ખાવાનું મન તો થયા જ કરે ને. કેવું ટોક્સિકેશન થઈ ગયું છે. મોટા ભાગે એવું બન્યું છે, એવું બને છે ગ્રસ્ત જીવનમાં કે ધર્મ બાજુ કોઈ મળે એટલે સહેજે ઘરમાં બધા ચિંતા આવવાની. કેમ કે તો વૈરાગ ઉપસમમાં આવવાનું જ છે. જેવો વૈરાગ ઉપસમમાં આવ્યો એટલે જે મીઠાશ લેવાતી હતી એ મીઠાશ બંધ થઈ ગઈ અને એ જીવ મોટા ભાગે સહન કરી શકતા નથી. એટલે પછી એમ થાય છે કે આવો તો કાંઈ ધર્મ હોય, આવો કાંઈ ધર્મ હોય કે આપણે વચ્ચે આવું બધું હતું એ બધું બંધ થઈ ગયું. એટલે જે અત્યાર સુધી પોતાની ઉલટી રૂચિને પોષણ મળતું હતું એ રૂચિનું પોષણ બંધ થયું, એ અસહ્ય પરિસ્થિતિ ઊભી કરે છે. પણ ખરેખર પરમાર્થને તે અનુકૂળ પરિસ્થિતિ છે. જો જીવ સવળી સમજણ કરે તો પરમાર્થને તે વિશેષ અનુકૂળ સ્થિતિ છે. એટલે સમજવું મુશ્કેલ પડે એવી વાત છે. જે મુમુક્ષુ નથી, મુમુક્ષુ છે એને ન સમજાય, જે મોક્ષો નથી તો ક્યાંથી સમજવાના. ફરી ફરીને જ્ઞાની પુરુષોના વચન એ ઉપદેશનો નિશ્ચય કરવાની જીવને પ્રેરણા કરે છે. તથાપિ અનાદિ અસત્સંગથી, જ્ઞાની પુરુષો તો ઠોકી ઠોકીને બજાવી બજાવીને આ વાત કરે છે, કોઈ પણ રીતે જીવનો દર્શન ઘટે ને પોતાપણો છૂટે. તથાપિ અનાદિ અસત્સંગથી ઉત્પન્ન થયેલી દુષ્ટ ઈચ્છા આદિ ભાવોમાં, ઈચ્છા લીધી છે ને, ઈચ્છા લીધી. તથાપિ અનાદિ અસત્સંગથી ઉત્પન્ન થયેલી એવી દુષ્ટ ઈચ્છા આદિ ભાવોમાં મૂંડ થયેલો એવો જીવ પ્રતિભૂતો, મૂંડ કીધો આયા એક મતિ મૂંઢાઈ ગઈ છે, પોતાના નુકસાનને સમજી શકતો નથી અને તેથી આ વાતને સમજી શકતો નથી. તથાપિ અનાદિ અસત્સંગથી ઉત્પન્ન થયેલી એટલે સત્સંગ સિવાય ના સંગ પ્રસંગોમાં આ જીવે રુચિ પ્રેમ સ્નેહ અને મહત્વ આપ્યા છે, એને મહત્વ આપ્યું છે. એ બધા પ્રકારના જે પરિણામ છે એ અસત્સંગને સેવો છે, અને એ અસત્સંગના સેવનથી ઉત્પન્ન થયેલી દુષ્ટ ઈચ્છા આદિ ભાવોમાં મૂંઢ થયેલો એવો જીવ પ્રતિભૂષતો નથી, એ પોતાની ઈચ્છા વિરુદ્ધ જઈ શકતો નથી. જેમ અફીણિયાને અફીણ વગર ચાલે નહીં એવી સ્થિતિ થઈ ગઈ, ટોક્સિકેશન થઈ જાય શરીરની અંદર, એટલે એને અફીણ લેવું જ પડે. અફીણ ન લે તો એ સહન ન કરી શકે. એમ આ જીવને પણ અસત્સંગથી ઉત્પન્ન થયેલી એવી જે દુષ્ટ ઈચ્છા આદિ ભાવો, એમાં એના વગર એ પોતાની પરિસ્થિતિ કલ્પી શકે નહીં કે રહી શકે નહીં એવી પરિસ્થિતિ થાય છે. અને તે ભાવોની નિવૃત્તિ કર્યા વિના અથવા નિવૃત્તિનો પ્રયત્ન કર્યા વિના એ ભાવોનો સમ્યક પ્રકારે એને નિવૃત્તિ કરવી જોઈએ, એટલે નાશ કરવો જોઈએ, અથવા નાશ કરવાનો યથાર્થ પ્રયાસ કરવો જોઈએ. એમ કર્યા વિના જીવ શ્રેય ઈચ્છે છે, એમ કર્યા વિના આત્મકલ્યાણ ઈચ્છે છે, એ જેનો સંભવ ક્યારે પણ થઈ શક્યો નથી. એ બીજી કોઈ પ્રકારે આત્મકલ્યાણ થાય એ વસ્તુના સ્વરૂપમાં નથી. જેનો સંભવ ક્યારે પણ થઈ શક્યો નથી, ભૂતકાળમાં કોઈને પણ, વર્તમાનમાં થતો નથી અને ભવિષ્યમાં થશે નહીં. વાત ફેરવી ફેરવીને ક્યાં લઈ આવ્યા? ઠાણાંગ સૂત્રના અધિકાર ઉપર લઈ આવ્યા વાતને. પહેલા ઉપદેશબોધની વાત લીધી, ઉપદેશબોધ ઉપરથી સિદ્ધાંતબોધની વાત લીધી, એ સિદ્ધાંતને ઉપદેશ સમજવા માટે વૈરાગ્યને ઉપશમ લીધા, એ વૈરાગ્યને ઉપશમને માળ મારનાર આરંભને પરિગ્રહ છે, એ જીવનું અહમપણું ને મમત્વપણું છે, ઈચ્છા આદિ ભાવ છે, અને ત્રણે કાળે એને સમ્યક પ્રકારે એનો નાશ કે નાશનો પ્રયત્ન કર્યા વિના કોઈ કાળે જીવનું આત્મકલ્યાણ થાય આમ છે. ફરીને પ્રશ્ન આવ્યો પાછો, અસત્સંગમાં પ્રશ્ન કોને કર્યો હતો? અસત્સંગ એટલે સત્સંગ સિવાયના જે કોઈ સંગ પ્રસંગો છે તે બધા અસત્સંગમાં જાય છે. પછી ઘરમાં રહેતો હોય તો અસત્સંગ છે, ઘરમાં પોતાપણાની બુદ્ધિ એ રહેતો હોય તો તે અસત્સંગમાં રહે છે, અને સત્સંગ કરે આત્મકલ્યાણની વાર્તા કરે તો ઘરમાં પણ સત્સંગ મળવા યોગ્ય છે. પણ એ તો સરખી રૂચિવાળા જોઈએ, એક સરખી રૂચિવાળા જોઈએ, નહીંતર ઘરમાં એ સત્સંગ ને બહાર નીકળે તો એ સત્સંગ, અસત્સંગથી જ ઘેરાયેલો છે. અને હા, અને કુસંગ પણ એટલો જ છે અત્યારે તો, કુસંગ પણ એટલો જ છે. કુસંગ એટલે અવગુણી મનુષ્યોનો સંગ કરવો, તે કુસંગ છે. અવગુણી એટલે ખાસ કરીને લૌકિક અવગુણો હોય અને ધાર્મિક વિરુદ્ધતા વાળા અવગુણો હોય, દેવ ગુરુ શાસ્ત્ર સત્પુરુષના વિષયમાં જેના પરિણામો માઠા હોય, વિપરીત હોય, એવા જીવોનો ક્યારે પણ સંગ કરવો નહીં. એનો સંગ પ્રસંગ આવે તો પણ ટાળવો બને ત્યાં સુધી. હા, ઘરમાં આ ટીવી બીવી જોવા એ બધા કુસંગ જ છે ને. ટીવીનું તો બહુ મોટું દૂષણ છે, અને એ તો ભયંકર સંસ્કૃતિનો સત્યાનાશ વાળા એવું સાધન છે.